और क्या नहीं है मुख्य की नमो अर्यन्ताणम् नमो सेतानम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सव्वसाहूणम् एषो पञ्च नमोकारो सव्वपावपनाशनो मङ्गलानं च सव्वेषिन् परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय श्रीमहावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कृतापराधेऽपि जने कृपामन्थरतारयो विषद्बाष्पार्दयो भद्रम् श्रीविरजिननेत्रयो श्रीविरजिननेत्रयो जिज्ञासु भाइयों ने बहनों आपने वाचक वर्य उमा स्वाती जी महाराज द्वारा रचायेल प्रसंगरती नामना ग्रंथनो स्वाध्याय करी रहा छे। उमास्वाती महाराज पूर्वधरता आगम शास्त्रना प्रखर ज्ञाता हता अने तेमने 500 ग्रंथोनी रचना करी हती। तेमनो एक विशिष्ट ग्रंथ ते तत्वार्थाधिगम सूत्र એ ગ્રંથમાં સમગ્ર જૈન સિદ્ધાંતોને શાસ્ત્રને 344 સૂત્રોમાં સમાવિષ્ટ કરી દીધું અને એના કારણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ નામના વ્યાકરણની અંદર ઉમાસ્વાતીજી મહારાજની સ્તુતિ કરતા કહે છે કે ઉપોમાસ્વાતી સંગ્રહિતા રહ આ સમગ્ર જૈન દર્શનની અંદર સંગ્રાહક તરીકે જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ વાચકવર્ય ઉમાસ્વાતીજી મહારાજ છે કે જેમણે આગમોમાં કહેલા અનેક વિધ તત્વોને માત્ર 344 સૂત્રોની અંદર સમાવિષ્ટ કરી દીધા. આ ગ્રંથ આપણે સૌ જાણીએ છીએ, તેનો સ્વાધ્યાય પણ કરીએ છીએ, સ્વાધ્યાય કર્યો પણ હશે સૌએ. એમનો જ આ એક બીજો ગ્રંથ છે, પ્રસમરતી પ્રકરણ. પ્રસમરતી પ્રકરણની અંદર પ્રસમ રસ કેવી રીતે પ્રાપ્ત થાય, એની અંદર આપણી આસક્તિ, એની અંદર આપણને આનંદ કેવી રીતે આવે તેના માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે આ વર્તમાન સમયની અંદર અનેક વિવિધ પ્રવૃત્તિઓથી ઘેરાયેલા છીએ. કદાચ આપણે નિવૃત્ત પણ હઈશું, પણ મન તો નિવૃત્ત થતું નથી. મનની અંદર અનેકવિધ બાબતો ચાલ્યા કરે છે, અને જ્યારે આપણે મનને જોવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે મન કેટલું બધું વિચિત્ર છે. જ્યારે જે વાત કરવાની હોય ત્યારે તે વાત કરતું નથી, કોઈક બીજા જ તર્ક, કોઈક બીજા જ બહાનાઓ કાઢીને મન છટકી જાય છે, અને એના કારણે મન અશાંત બનેલું છે. એ મનની અશાંતિ આપણને સુખ આપતી નથી. આપણે જીવનની અંદર એક લક્ષ્ય રાખીને જીવી રહ્યા છે. સૌનું એક લક્ષ્ય છે સુખી થવું છે. એ સુખી થવા માટેના માર્ગો આપણને જે સમજાણા છે તે માર્ગો આપણે અખત્યાર કરીએ છીએ, તે માર્ગોથી આપણે સુખ મેળવવાની કોશિશ કરીએ છીએ. પરંતુ એ માર્ગે સુખ પ્રાપ્ત થાય છે કે નહીં એ બહુ મોટી વિચારણા છે, બહુ મોટો પ્રશ્ન છે. અને અનુભવીઓએ જે જોયું છે તે જોયું છે કે એ માર્ગે સુખ પ્રાપ્ત થતું નથી. એ માર્ગે તો આપણું મન વધુ ને વધુ ચંચળ બનતું જાય છે. કહેવાનો સામાન્ય અર્થ એ છે કે જ્યારે પરમા સુખ શોધીએ છીએ ત્યારે તે સુખ ભ્રમાત્મક હોય છે. ભ્રમનો અર્થ આપણે સમજવો જોઈએ કે ભ્રમ કોને કહેવાય. જે વસ્તુ જ્યાં નથી તે વસ્તુ ત્યાં હોવાની આપણે જ્યારે કલ્પના કરીએ છીએ, આપણે જ્યારે એવી મનની અંદર ધારણા કરીએ છીએ ત્યારે તેને ભ્રમ કહેવાય છે. એ ભ્રમને સમજાવવા માટે દાર્શનિકોએ જુદા જુદા દ્રષ્ટાંતો આપણી સમક્ષ મૂક્યા છે. સવારની વેળા હોય, સૂર્યોદય હજુ થયો ન હોય, થોડું અંધારું હોય, થોડું અજવાળું હોય, એ સમયે ઘરની બહાર તમે નીકળો અને ત્યાં એક વાંકી સૂકું પડેલું કંઈક જુઓ છો અને જોઈને એકદમ ડરી જાઓ છો. સાફ 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 કહીને પાછા ઘરની અંદર દોડી જાઓ છો અને કોઈકને બોલાવીને આવો છો કે ભાઈ ત્યાં સાફ છે, અંદરથી ટોર્ચ લઈને આવો છો અને ટોર્ચનો પ્રકાશ એની ઉપર ફેંકો છો. ટોર્ચનો પ્રકાશ એના ઉપર પડતા જ આપણને ખબર પડે છે કે આ તો દોરડું છે. આ દ્રષ્ટાંત ભ્રમને સમજવા માટેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પહેલી વાર દોરડું દેખાણું, પ્રકાશ નહોતો એટલે એની અંદર સાપનો ભ્રમ થયો. પ્રકાશ ન હોવો એ ભ્રમ ઉત્પન્ન થવામાં કારણ બને. જેવો પ્રકાશ એના ઉપર પડે છે ભ્રમ ટળી જાય છે અને આપણને આપણી જાત ઉપર અફસોસ થાય છે. આપણને આપણી મૂર્ખામી પર હસવું કે રડવું કે શું કરવું એ પણ ખબર પડતી નથી. ગઈકાલે દેવચંદ્ર ચોવીસીનું એક દ્રષ્ટાંત આપણે લીધું હતું કે એક બકરીનું બચ્ચું, એક સિંહનું બચ્ચું બકરીના ટોળામાં પકવાઈ ગયું છે. એ સિંહ બચ્ચાને બકરીના ટોળાની અંદર એવી જ ટ્રેનિંગ આપવામાં આવી છે કે એ બચ્ચું છે એ સિંહનું બચ્ચું હોવા છતાં પણ બકરીની જેમ વર્તે છે. અને એક સિંહ એને જુએ છે અને પકડીને એને તળાવમાં એનું પોતાનું પ્રતિબિંબ દેખાડે છે, પોતાનું પ્રતિબિંબ દેખાડે, પોતાનું મુખ જોવાનું કહે છે. બંનેની સમાનતા થાય છે અને એનો ભ્રમ ટળી જાય છે. પ્રકાશ એ જ્ઞાનનો પ્રકાશ છે. પ્રકાશ એ સ્વાધ્યાયથી નિષ્પન્ન થયેલો અમૃત છે. પ્રકાશ એ બીજું કશું જ નથી કે જે આપણા ભ્રમને ટાળી દેશે, આપણા ભ્રમને નાશ કરી દેશે. ભ્રમ એક અવિદ્યા છે અને અવિદ્યા આપણને સમ્યક બોધ થવામાં બાધક બને છે. જ્યારે અવિદ્યાનો નાશ થાય છે, વેદાંતીઓ કહે છે કે અવિદ્યા એ જ આ સંસારના પ્રપંચનું કારણ છે. શબ્દ શું વાપરે છે? સંસારનો જે પ્રપંચ છે એનું કોઈ કારણ હોય તો શું છે? અવિદ્યા છે, અજ્ઞાનતા છે, ખોટી માન્યતાઓ છે. આપણે છેલ્લા બે દિવસથી માન્યતાઓ વિશે આપણે થોડી ઘણી વિચારણા કરી રહ્યા છીએ કે આપણા મનની અંદર ઘણી બધી માન્યતાઓ પડેલી છે અને એ માન્યતાઓના આધારે આપણે નવું સમ્યક જે કંઈ સાંભળીએ છીએ તેની અંદર પણ મિશ્રણ કરી દઈએ છીએ. મહેન્દ્રભાઈ, આ જે માન્યતાઓ છે એ માન્યતા એટલે જ આપણી અંદર પડેલી વૃત્તિઓ, એ સમ્યક પણ હોઈ શકે અને મિથ્યા પણ હોઈ શકે, પણ આપણી માન્યતા છે એટલે આપણે એને સમ્યક તરીકે જ માનીને જીવીએ છીએ. ખોટી માન્યતાને પણ સાચી માન્યતા માનીને જીવીએ છીએ. આ મિથ્યાત્વ ઉપર એક બીજો એક લેપ લગાડીએ છીએ એટલે મિથ્યાત્વ કેવું બને છે? ગાઢ બને છે, દ્રઢ બને છે, વધુ ભટકાવનારું બને છે. એ માન્યતાઓનું શુદ્ધિકરણ કરવું એ ધર્મનું કામ છે. શું કહે છે? ધર્મ શું કરે છે? જૈન ધર્મ એ ક્યાંય એવું નથી કીધું કે આ જૈન ધર્મ શ્રેષ્ઠ છે. તમે આખો જૈન શાસનના બધા ગ્રંથો જોઈ લો, ક્યાંય એવું કહ્યું નહીં કે આ ધર્મ શ્રેષ્ઠ છે, પેલો ધર્મ છોડી દો તમે. પણ એક વાત કરી કે તમારી ખોટી માન્યતા ખરાબ છે, ખોટી માન્યતા ભટકાવનાર છે, સાચી માન્યતા તમને પથ ઉપર લાવનાર છે. અને અમારું કામ તો તમને પથ ઉપર લાવવાનું છે, માર્ગ ઉપર લાવવાનું છે. એટલે ઉમાસ્વાતીએ જયારે તત્વાર્થ સૂત્રની રચના કરી ત્યારે જૈન ધર્મની વ્યાખ્યા ન કરી. જુઓ તમે કેટલી મહાન વાત છે. એમને ધાર્યો તો જૈન ધર્મની વ્યાખ્યા કરી હોત કે વિતરાગ દેવ એ જૈન ધર્મના સ્થાપક છે, મહાવીર સ્વામી એ અંતિમ તીર્થંકર છે, એને માનવું તે જૈનનું લક્ષણ છે. એવું ક્યાંય ના કહ્યું. આખું તત્વાર સૂત્ર જોઈ લો તમે. અમે કીધું કે આવું બધું કરીને જીવ તો અનાદિકાળથી આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, હું મોટો તું નાનો એ ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો ભર્યો દરિયો, મીઠા જળનો લોટો, સરસ્યાને તો દરિયા કરતા લોટો લાગે મોટો. સરસ લાગ્યો એને દરિયા સામે ઉભા હો, પાણી પાણીની બૂમ પાડતા હોય ને કોઈ કહે કે આટલું બધું પાણી છે પીવો ને તમે, અપાર જલરાશિ છે. પણ એનાથી આપણી તરસ છૂટાતી નથી. તરસ એક લોટાથી છૂટાવાની છે, એક લોટામાં પડેલા જળથી, મીઠા જળથી. અને મીઠું જળ એ વખતે દરિયા કરતા પણ મોટું લાગે છે. બસ આ જ શીખવાડું છે જૈન ધર્મને. શું શીખવાડું છે? કે માર્ગ પથ ઉપર આવો, તમે રસ્તા ઉપર આવો. તમારો માર્ગ જો સાચો હશે, તમે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છો તે માર્ગ સાચો હશે તો બધું સરળ થઈ જશે. સિદ્ધર્ષિ નામના એક ગણીએ, એક આચાર્ય શાસ્ત્રકારે એક અદભુત ગ્રંથની રચના કરી. ગઈકાલે પણ એ ગ્રંથનું નામ આપણે લીધું હતું, ઉપમિતિ ભવ પ્રપંચા કથા. બહુ અદભુત કથા છે અને એ કથા વાંચીએ અને સાંભળીએ તો આપણા ઘણા બધા ખ્યાલો શુદ્ધ થઈ જાય છે, નિર્મળ થઈ જાય છે. એમણે નિગોદથી માંડીને મોક્ષ સુધી જીવની જે યાત્રા છે એનો બહુ જ સમ્યક ચિતાર આપ્યો છે. નિગોદમાંથી નીકળવું એ ભવિતવ્યતા હતી. ભવિતવ્યતાનો પરિપાક થયો, ભવિતવ્યતા પાકી ગઈ, કોઈ એક સિદ્ધના જીવ મોક્ષે ગયા ને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવાનું બન્યું. પણ જીવ વ્યવહાર રાશિમાં આવીને સતત પ્રગતિ નથી કરતો. ઘણી બધી વાર આગળ વધે છે અને ઘણી બધી વાર નીચે પડે છે. ખાલી એક જ વસ્તુ એના માટે જે બની એ કે એક વાર અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી ગયા પછી ફરી વાર ક્યારેય પણ અવ્યવહાર રાશિમાં જતો નથી. પણ નિગોદમાં તો જાય છે. કેટલું પામીને નીચે પડે છે એનો વિચાર કર્યો ત્યારે આપણે કે જીવ કેટલું બધું પામી જાય પણ જો જાગૃત ન હોય, સજાગ ન હોય તો શું થાય. તમે ડ્રાઈવ કરતા હો, બહુ કુશળ ડ્રાઈવર હો, તમે આખી જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ અકસ્માત ન સર્જ્યો હોય, તમારાથી કોઈ એક્સિડન્ટ ન થયો હોય અને તમે એવું માનીને ગાફેલ રહો કે મારા જેવો કુશળ ડ્રાઈવર કોઈ જ નથી, તો ક્યાંય અથડાઈ જવાના, ક્યાંય કૂટાઈ જવાના, તમારા લીધે નહીં પણ બીજાના લીધે તમે ફસાઈ જવાના. આવો અહંકાર કરવો કે હું કુશળ ડ્રાઈવર છું, એ જે અહંકાર આવ્યો કસાયોનો અંદર પ્રવેશ થયો અને પ્રમાદનો પણ પ્રવેશ થઈ ગયો. સતત જાગૃત રહેવાનું એટલે કહ્યું છે કે તમે ડ્રાઈવ કરો ત્યારે સતત જાગૃત રહો અને એવી જાગૃતિથી તમે અત્યાર સુધી બચ્યા છો અને ભવિષ્યની અંદર બચશો. આ માર્ગ ઉપર આવ્યા પછી પ્રમાદ ન થવો જોઈએ, નહીં તો અકસ્માત સર્જાયા વગર રહેશે નહીં, અકસ્માત સર્જાશે. નિગોદમાંથી નીકળેલો જીવ છેક દસમા ગુણસ્થાનક સુધી પહોંચી જાય. ઉત્તમ શ્રેણી માંડે ઉપશાંત મોહનીય ગુણસ્થાનક સુધી પહોંચે ત્યાં સુધી પહોંચવું ઘણું કઠિન કામ છે. કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લે, દસ પૂર્વનું જ્ઞાન મેળવી લે, પણ આત્મભાન ભૂલે એટલે નીચે પડે અને પડે તો ક્યાં જાય, સીધો નિગોદમાં જાય. ઉપર ચડવું ઘણું અઘરું છે પણ ગાફેલ રહેતા નીચે પડે ત્યારે સરસરાટ નીચે પડે. આપણા જીવનનો એક અનુભવ છે કે ઉપર ચડવા માટે તમારે એક એક પગથિયું ઉપર ચડતા રહેવું પડે છે, પણ એક પગથિયું ચૂકો તો સીધા નીચે આવીએ છીએ, વચ્ચે અટકતા નથી. અથવા સીડી તમારા ઉપર એવી દયા નથી કરતી કે ભાઈ તમે બહુ આગળ વધી ગયા હતા એટલે એક પગથિયું ચૂક્યા છો તો હું તમને એક જ પગથિયું નીચે ઉતારીશ. ના, એ તો કે તમે ગાફેલ રહ્યા એટલે સીધા પડો એટલે નીચે, સરસરાટ નીચે. કહેવાનો મતલબ એ છે કે આ ધર્મ ક્યાંય પણ કોઈ પણ જાતને એવો દાવો કર્યા વગર મનુષ્યને જે પ્રાપ્ત કરવા યોગ્ય છે, જીવને મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાપ્ત કરવા યોગ્ય છે તેની વાત કરે છે. માર્ગની વાત કરે છે કે માર્ગ ઉપર રહો તમે. એટલે એને પહેલું સૂત્ર ઉમા સ્વાતીજીએ બનાવ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ટીકાકારોએ બહુ મોટો માર્મિક પ્રશ્ન પૂછ્યો છે કે તમે જૈન ધર્મની વાત કરવા બેઠા છો કે શેની વાત કરવા બેઠા છો, અને આને તમે મોક્ષ શાસ્ત્ર કહો છો. શું કહે છે તત્વાર્થ સૂત્રનું બીજું નામ શું છે? અમદાવાદમાં અમે તત્વાર્થાધિગમ સૂત્રની શિબિર દર વર્ષે યોજીએ છીએ. જાન્યુઆરીના પહેલા વીકમાં આ શિબિરનું આયોજન થાય. લગભગ નવેમ્બર મહિનામાં એક ભાઈ મને મળવા આવે. મારા ટેબલ ઉપર સત્વાર્થાધિગમ સૂત્ર યાની મોક્ષશાસ્ત્ર પુસ્તક પડ્યું. એ જોઈને એણે એક વાત કરી, બહુ મહત્વની વાત કરી, સમજવા જેવી વાત કરી કે જીતુભાઈ, ઘણા વખતથી મારા મનની અંદર ભાવ કે મારે સત્વાર્થાધિગમ સૂત્રની શિબિર ભરવી છે, પણ કે અમે બધાએ અમારા ગ્રુપે નક્કી કરી દીધું છે સમય શિખરની જાત્રા કરવા જેવું. એટલે મનની અંદર એમ થતું હતું કે આ એક યોગ હતો, એ પણ આ વખતે આપણને એ યોગનો લાભ મળશે નહીં, સંયોગ હતો એનો લાભ નહીં મળે. પણ કે અત્યારે આ ક્ષણે જ મેં નિર્ણય કરી લીધો છે કે હું અમારી બધાની ટિકિટો કેન્સલ કરી દઈશ. મેં કીધું કેમ એવું વિચાર આવે? તો કે આ મોક્ષ શાસ્ત્ર છે એ જો ભણવા મળતું હોય તો બીજા બધા કરતા મોટી વાત છે. મોક્ષે કેવી રીતે જવાય, મોક્ષ કેવી રીતે મળે એની ચર્ચા અને એની વાત કરનાર શાસ્ત્રનું અધ્યયન કરવા મળે તો એનાથી બીજી કોઈ ઉત્તમ વાત નથી. કે યાત્રા કરીને, મોજ મજા કરીને, ફરીને, પરિભ્રમણ કરીને થોડીક આત્મસંતોષ મળશે કે આપણે યાત્રા કરી આવ્યા, જાત્રા કરી આવ્યા, પુણ્ય કમાઈ લીધું. પણ એ બધું કર્યા પછી અંતે તો મોક્ષ મેળવવાનો છે ને, એનું અધ્યયન તો મને અહીંયા કરવા મળે છે. એટલે શાસ્ત્રકારોએ એક પ્રશ્ન પૂછ્યો છે ટીકાકારોએ ઉમા સ્વાતી મહારાજને કે ભાઈ, તમે મોક્ષની પણ વાત ન કરીને સીધી માર્ગની વાત કરી, એનું કારણ શું? પછી શાસ્ત્રકારો પોતે જ એનો જવાબ આપે છે અને કહે છે કે વાત તો સાચી છે કે જે જગ્યાએ જવું છે એ જગ્યાની વાત કરતા પહેલા એ જગ્યાએ કઈ રીતે પહોંચાય એ માર્ગનો જો બરાબર બોધ હોય તો એ રસ્તો તો ત્યાં સુધી પહોંચાડી જ દેશે. રસ્તો સાચો હશે તો, માર્ગ તમે સાચો પકડ્યો હશે તો નિશ્ચિત રૂપે તમે ડેસ્ટિનેશન સુધી પહોંચી જશો. પણ આપણે ભૂલ કરીએ છીએ, આપણે પ્રમાદી બની જઈએ છીએ, આપણે માઇલસ્ટોન ને પકડીને બેસી જઈએ છીએ કે આવી ગયું સ્ટેશન અને અટકી પડીએ છીએ. એટલે અનેક ધર્મોમાં અને અનેક ઇતિહાસમાં, વિશ્વના ઇતિહાસનું અધ્યયન કરીને તેસી તોરીએ પહેલા દિવસે મેં વાત કરી હતી કે એવું લખ્યું કે જેમ જેમ વિશ્વની અંદર વિજ્ઞાનનો વિકાસ થતો જશે તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાંતો સત્ય સાબિત થતા જશે. કોઈ જૈન નથી કહી રહ્યું, જૈન કુળમાં જન્મેલી વ્યક્તિ નથી કહી રહી, પરદેશની અંદર જન્મેલો એક વિદ્વાન મનુષ્ય, એક ચિંતક મનુષ્ય, એક ઘણા બધા ગ્રંથોનું અધ્યયન કર્યા પછી, વિશ્વની બધી સંસ્કૃતિઓનું અધ્યયન કર્યા પછી એ બોલે છે. બર્નાર્ડ શો કહે છે, ક્રિશ્ચિયન છે, કહે છે કે અમારો ધર્મ પુનર્જન્મમાં માનતો નથી. શું કરે છે? દાટી દે છે. શેના માટે દાટે છે? મૃત્યુ પછી દેહને દાંટવામાં આવે છે. દાંટવામાં એટલા માટે આવે છે કે એક જજમેન્ટ ડે આવવાનો છે.
ક્યારે આવશે ખબર નથી, પણ આવશે નક્કી. એ દિવસે પરમાત્મા નીચે આવશે, નીચે આવીને બધાને એના કર્મના હિસાબે સ્વર્ગ કે નરકમાં મોકલશે. અમે પણ ઘણા બધા સારા કામ કર્યા છે એટલે અમને પણ સ્વર્ગમાં જવા મળશે. આ કે અમારી માન્યતા છે, અમારો ધર્મ અમને આ કહે છે. અમે નથી માનતા કે પુનર્જન્મ જેવું કંઈક છે, પણ વિશ્વના ધર્મોનો અભ્યાસ કર્યા પછી હું એમ કહું છું કે જો પુનર્જન્મ જેવું હોય અને મારે પુનર્જન્મ લેવાનો આવે તો મને જૈન ધર્મમાં જન્મ મળે, જૈન કુળમાં જન્મ મળે. આવું કહેવા પાછળનું કારણ આપણે ક્યારેય વિચાર્યું નથી. શું કારણ હતું કે આવું કહેવું એમણે? આપણને જે મળ્યું છે એ મળેલી વસ્તુનું મૂલ્ય નથી, એટલે આપણને એનું મહત્વ સમજાતું નથી. મળ્યું છે એનું સ્વરૂપ નથી જાણતા એટલે આપણને એનું મૂલ્ય નથી સમજાતું, અને મૂલ્ય નથી સમજાતું એટલે આપણે એનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ, જે રીતે એની સાથે વ્યવહાર કરવો જોઈએ તે આપણે જાણતા નથી. એટલે શ્રીમદજીએ આત્મસિદ્ધિની પહેલી કડીની અંદર પહેલી વાત કરી. શું કરી? જે સ્વરૂપ સમજ્યા વિન્યા પામ્યો દુઃખ આનંદ. કે સ્વરૂપ નથી સમજ્યો, તેનું સ્વરૂપ નથી સમજ્યો, એ પ્રશ્ન આપણને ઉદ્ભવ છે. કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સામાન્ય દુઃખ નહીં, અનંત દુઃખ. એ અનંત દુઃખ પામ્યો. હવે એમને તો વાત કરવી છે સ્વરૂપનું જ્ઞાન થાય, સ્વરૂપનો બોધ થાય, એટલે પછી આખું શાસ્ત્ર રચી કાઢ્યું કે સ્વરૂપ શું છે, શું સમજવાથી આ અનંત દુઃખનો અંત આવે, એટલે ભવનો અંત આવે, શું કરવાથી ભવનો અંત આવે, એ એમને સમજાવવું છે, એ એમને કહેવું છે. આ સમજાઈ જાય તો આપણને આ મનુષ્ય જન્મની સાર્થકતા સમજાઈ જાય. એમાંથી આખું શાસ્ત્ર રચાય. સિદ્ધર્ષિ ગણીએ પોતાના જીવનની અંદર પણ અનેક ઉતાર ચઢાવ જોયા છે. એ કહે છે કે નિગોદમાંથી એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા પછી આ સંસારની અંદર પરિભ્રમણ કરતો જાય છે, પરિભ્રમણ કરતો જાય છે, એમાં ક્યારેક ઉત્થાન થાય છે એટલે આગળ વધે છે, અને આગળ વધ્યા પછી પાછું ત્યાં મળેલી સુવિધા, ત્યાં મળેલા સાધનો, ત્યાં મળેલી સંપત્તિ એમાં અટવાઈ જાય છે, એટલે ફરી પાછું શું થાય છે? પતન થાય છે. એટલે આખી કથા છે એ પતન અને ઉત્થાનની કથા છે. શું છે? પતન અને ઉત્થાનની કથા. કે જીવ જ્યારે અનુકૂળતા મળે છે ત્યારે ગાફેલ બની જાય છે, ગાફેલ બને છે એટલે મળેલી સામગ્રીનો દુરુપયોગ કરે છે અને નીચે પડે છે. નીચે પડવા માટે ખાલી ઇન્દ્રિયો પર્યાપ્ત નથી, ઇન્દ્રિયો સાથે કષાયો પણ છે, અને ઇન્દ્રિયો અને કષાયોની સાથે અસંયમ એ પણ કારણભૂત બને છે. અસંયમ પણ અંદર જોડાય છે. એટલે તમે આખી એની જે થિયરી છે, કર્મ બંધની થિયરી છે, એને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ઇન્દ્રિયો કષાયો અને અસંયમ આ ત્રણે ભેગા થઈ જાય છે અને ત્રણે ભેગા થઈને પાડે છે. અને આ જે પતન અને ઉત્થાનની જે કથા છે એને સમજાવવા માટે એમણે 2500 પાત્ર, કેટલા 2500 પાત્રની કથા લખી કાઢી. અને પાત્રો એટલે બીજા કશા પાત્રોની આપણા મનના ભાવો. વિશ્વની આ શ્રેષ્ઠ ઉપમા કથા છે. આટલી લાંબી કથા વિશ્વમાં બીજે ક્યાંય નથી. 150 વર્ષ પહેલા જર્મન સ્કોલર હર્મન જેકોબીએ એમ કહ્યું કે આ વિશ્વની સૌથી પહેલી રૂપક કથા છે. કથા અદભુત છે, એની ચર્ચા આપણે કરવી નથી. આપણે તો પ્રસન્નરતિની વાત કરવી છે, પણ પ્રસન્નરતિને સમજવા માટે આનુષંગિક રૂપે એની વાત અત્યારે કરી રહ્યા છીએ. એનો એક ત્રીજું પ્રકરણ છે. એ ત્રીજા પ્રકરણની અંદર કનક શેખર નામનો એક યુવાન છે, રાજકુમાર છે. એ રાજકુમાર હજુ યુવરાજ છે, હજુ રાજપદ મળ્યું નથી, પણ રાજકાજની અંદર હવે એને પ્રવેશ કરી દીધો છે. સમજવા લાગ્યો છે, અધ્યયન પૂર્ણ થઈ ગયું છે. અને એક દિવસ એને સમાચાર મળે છે કે ઉદ્યાનની અંદર, નગરની બહારના ઉદ્યાનની અંદર એક મુનિ મહારાજ પધાર્યા છે. એટલે એને થયું કે લાવ હું જાઉં એમની પાસેથી ઉપદેશ સાંભળું. ઉપદેશ સાંભળવા જાય છે. ઉપદેશ સાંભળ્યો એને, બીજા પણ ઘણા બધા લોકો હતા, એ ઉપદેશ સાંભળીને વિખરાયા. પણ આ કનકશેખર જે ત્યાં ઉભો રહી ગયો, ત્યાં બેઠો છે, ગયો નહીં. એને કીધું કે મહારાજ તમે બહુ સરસ ઉપદેશ આપ્યો, હૃદયને સ્પર્શી જાય એવો ઉપદેશ આપ્યો છે. આપે જે કહ્યું એ ખરેખર આચરણ કરવા યોગ્ય છે અને હું કોશિશ કરીશ, પણ એ તો ઘણું બધું અઘરું છે. તો મને તમે સાર 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 કહો. આપણા મનની અંદર આ જે એક સરળતાથી મળે એવી વૃત્તિ રહી છે કે જે ઇન્સ્ટન્ટ મળતું હોય, જે તૈયાર મળતું હોય, જે સારભૂત મળતું હોય એ તરત આપણે લઈ લઈએ છીએ. કહે છે કે તમે તો જ્ઞાની છો, તમારા પ્રવચનથી મને સમજાયું છે કે આપના જ્ઞાનની કોઈ સીમાઓ નથી, અગાધ જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાની છો. મારી આપને એક વિનંતી છે કે મને આખો આ ધર્મ છે ને એનો સાર આપી દો, તો એ સાર અનુસાર હું જીવન જીવવાની કોશિશ કરું. મને સાર મળી જાય તો હું સારી રીતે એને આચરણ કરી શકું, કેમ કે મારી પાસે સમય નથી કે હું આપની પાસે બેસીને શાસ્ત્રોનું અધ્યયન કરું, અને શાસ્ત્રોનું અધ્યયન એ પણ એટલું સરળ નથી. અનેક વાર આપણે સાંભળ્યું છે અને અનેક વાર આપણે બોલ્યું છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ મંદ. આ એક પંક્તિ પણ જો આપણે બરાબર વિચારીએ, એ જો હૃદયમાં કોતરાઈ જાય તો સમજમાં આવી જાય કે આ શું કરી રહ્યા છે આપણે. એટલે એમને કહેવું પડ્યું છે કે આ વર્તમાન જગતમાં સૌથી વધુમાં વધુ લોપ કોનો થયો, કઈ વસ્તુ નાશ પામી સૌથી વધુમાં વધુ, તો કે ધર્મનો નાશ થયો, તત્વનો નાશ થયો સૌથી વધુમાં વધુ. સૌ પોતપોતાની રીતે ધર્મની વ્યાખ્યા કરવા લાગ્યા છે. આ એક બહુ મોટી વિચમણા છે અત્યારે. સૌને જે લાગ્યું તે પ્રમાણે પોતાની રીતે તત્વની વાત કરે છે. દુકાન ખોલીને બેઠા છે, વક્તૃત્વ કલા હોય, લોકો એકઠા થઈ જાય, લોકોને મન તો જ્યાં ટોળા ભેગા થાય ત્યાં ધર્મ છે એવી વ્યાખ્યા, સામાન્ય વ્યાખ્યા, સામાન્ય મન માનવીના મનમાં ઘર કરેલી છે. સામાયિક આપણે લઈએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે કરેની ભંતે સામાયમ સાવજ્જમ જોગમ પચકામ. હું શું કરું છું? સાવજ્ય યોગનું પચકાણ કરું છું. 48 મિનિટ હવે હું કોઈ પણ સાવજ્ય એટલે પાપ ક્રિયાઓ હું નહીં કરું. મારા માટે હવે મેં એક નિર્ણય કરી લીધો છે, એક સંકલ્પ કરી લીધો છે કે આ 48 મિનિટ સાવધ્ય યોગ એટલે મનની અંદર વચનથી કે કાયાથી કોઈ પણ પાપની પ્રવૃત્તિ કરીશ નહીં. કાયાથી તો તમે કટાસણા ઉપર બેસી ગયા છો, આસન ઉપર બેસી ગયા છો, તમે સામાયિક લીધું છે, તમે સંવર ગ્રહણ કરી લીધું છે. શબ્દ શું બોલીએ છીએ આપણે? સંવર. સંવર શબ્દનો અર્થ શું થાય મહેન્દ્રભાઈ? એ 48 મિનિટ આપણે આત્મામાં સ્થિર થઈએ છીએ ખરા. શું લખો તમે અહિયાં? શું લખો છો? નિજના નિજમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. તો એ સામાયિક તો નિજમાં નિજ બુદ્ધિ કરવાનો અવસર છે. આપણે સામે ચાલીને આપણે એ અવસરને લેવા જઈએ છે. નક્કી કરી દીધું છે. શું કર્યું છે? સંકલ્પ કર્યો છે નિજમાં પોતાનામાં પોતાની બુદ્ધિ એટલે સ્વમાં સ્વની બુદ્ધિ ઉત્પન્ન થાય એના માટે આ કરીએ છીએ. પણ હવે હવે મુખ્ય ચિંતનની બાબત હવે આવે છે કે 48 મિનિટમાં જયારે તમે પૂરું કરીને સામાયિક પારો છો ત્યારે મનને પૂછો કે 48 મિનિટમાં સ્વમાં કેટલી વાર રહ્યો? મનની વાત. કાયા તો ત્યાં બેસાડી દીધી છે તમે, પણ કોઈ આવે બોલવું નથી, પણ હું ઈશારો કરવો છે. તો વાણીનો પણ આપણે વ્યવહાર કરીએ છીએ, કાયાથી આપણે ઈશારાથી આપણે એને કંઈક આદેશ આપવાની ચેષ્ટા કરીએ છીએ. તો કાયા પણ ત્યાં તો સંસારની પ્રવૃત્તિઓમાં જ ખાલી એક જગ્યાએ સ્થિર રહીને કરે છે. પેલું તમે પરિભ્રમણ કરીને કરતા હતા. તો કહે છે કે છેલ્લો જયારે 48 મિનિટ પૂરી થાય અને મનને એક વાર સરખા 48 મિનિટમાં જે મેં સંકલ્પ કર્યો તો એ સંકલ્પ પ્રમાણે હું વર્ત્યો છું કે નહીં, તો આપણને ખબર પડશે કે જે સંકલ્પ હું લઉં છું એ તો કરતો નથી. તમે એક બાજુ એમ કહો છો કે બગલો જયારે નદીની અંદર સ્થિર ઉભો છે તો એનું ધ્યાન નથી ગણાતું, માનો છો ને? કેમ નથી ગણાતું? કે એનું ધ્યાન તો પેલી માછલીમાં છે. એકાગ્ર થઈ ગયો છે, શાંત થઈ ગયો છે, કશું જ કરી નથી રહ્યો, તો પણ એના ધ્યાનને ધ્યાન નથી ગણ્યું. કેમ? કે મનની અંદર વિચારો તો માછલી ના આવે. એટલે સામાયિક કરીએ છીએ ત્યારે સામાયિક કરવા દ્વારા પ્રાપ્ત કરવાનું છે સ્વમાં, આત્મામાં લીન થવાનું, આત્મામાં પહોંચવાનું. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક. આ શબ્દ લોક એવો શબ્દ પ્રયોગ થયો કે આ વર્તમાન કાળની અંદર સૌથી વધુ નાશ થયો હોય તો શેનો? મોક્ષના માર્ગનો લોક થયો. સૌએ પોતપોતાની રીતે મોક્ષ માર્ગ બતાવી દીધો, અને જે વધુ મીઠું વધુ ગમે એવું વધુ કંઈ ત્યાગ કર્યા વગર જે તમને ગમે એવું બોલે એ શ્રેષ્ઠ છે, એ ઉત્તમ છે, એવી આપણી પ્રકૃતિ બની ગઈ છે. કોઈ આવું સમજાવે તો પાછું આપણે કહીએ કે ભાઈ આપણે તો વ્યવહાર ખાતર જવું પડે. અંદર તો ઉત્સુકતા પડેલી છે, અંદર તો આ બધું ગમે છે કે ત્યાં ગયા એટલે આપણને જાણવા મળ્યું, જોવા મળ્યું. સુરસાએ કહ્યું કે ભાઈ હું નહીં જાઉં. છેલ્લા દિવસે પેલા અંબર પરિવ્રાજકે મહાવીરનું રૂપ લીધું છે. શું કર્યું છે? મહાવીરનું રૂપ લઈને બેઠા છે તો એ કહે છે કે હું નહીં જાઉં. તો બધા કહે છે કે તું મહાવીરની પરમ ઉપાસિકા છે, કેમ નથી આવતી? તો કે જો મહાવીર આવ્યા હોય તો મારા રોમે રોમની અંદર હર્ષ આનંદ ઉલ્લાસ વ્યાપી જાય અને હું પહેલા જ ત્યાં પહોંચી જાઉં. આ કોઈ તરકટ છે, આ કોઈ જાદુગર જાદુ કરી રહ્યો છે અને રોજ નવા નવા વેશ કરીને લોકોને ભરમાવી રહ્યો છે. એટલે મને જવાનો ઉત્સાહ નથી થતો. જ્યારે તમારી શ્રદ્ધા સત્યની અંદર, માર્ગની અંદર સ્થિર થઈ જાય, ત્યારે તમને એમ કોઈ કહે કે ભાઈ વચમાં આવે છે, તમે નક્કી કર્યું હોય અલાસ્કા જવાનું છે, અને રસ્તામાં એમ કોઈ કહે કે ભાઈ વાનકુવર આવે છે થોડું ત્યાં અઠવાડિયું ત્યાં પણ ફરી લઈએ, શું કહેશો? તમે જશો કે પહેલા જઈ આવીશ અલાસ્કા, પછી ત્યાં ફરવું હશે તો ફરીશ? પહેલું મારું કામ તો શું છે? અલાસ્કા જવાનું. મનની અંદર એક કલ્પના છે, મનની અંદર એક ઉત્સાહ છે કે મારે પહોંચવું છે ત્યાં. બધાએ કહ્યું છે કે પ્રકૃતિનો સુંદરમાં સુંદર નજારો જોવો હોય તો ત્યાં જવા જેવું છે, અને એનાથી આખો કાર્યક્રમ બન્યો છે. અને એમાં કોઈ આવીને કહે કે ભાઈ રસ્તામાં બીજા બધા પણ નેશનલ પાર્ક આવે છે, સુંદર છે, એ પછી પહેલા મારે ત્યાં પહોંચવું છે. વચ્ચે આપણે નાના નાના સ્ટેશનો કરતા કરીએ છીએ, કારણ કે આપણે મનની અંદર નક્કી કરી દીધું કે એક સત્ય આપણે મનની અંદર નિર્ધારિત કર્યું હોય તો ગમે તેવા પ્રલોભનો આવે તો પણ એ માર્ગ ફંટાતો નથી. આ યુવાન દત્તમુનિ પાસે આવીને કહે છે કે મુનિ મહારાજ, હવે તો મેં અભ્યાસ કરી લીધો છે, આશ્રમની અંદર 12 વર્ષ સુધી ભણ્યો છું, હવે મારી પાસે સમય નથી, મને તમે સાર આપી દો, આ ધર્મનો સાર આપી દો કે ધર્મ શું કહેવા માંગે છે. જેમ આપણે કહ્યું કે ઇન્સ્ટન્ટ અને તૈયાર મળતું હોય તો આપણને બહુ ગમે, આને પણ તૈયાર જોતું હતું. એટલે એમણે કહ્યું કે આ આખો ધર્મ છે, એ ધર્મનો સાર 4 બાબતો છે. બહુ મહત્વની વાત કરે છે. ત્યાં એમ નથી કીધું કે વિતરાગની પૂજા એ આ ધર્મનો સાર છે, ત્યાં એમ કીધું કે પહેલો અહિંસા એ આ ધર્મનો સાર છે. પહેલી વાત શું કહી? અહિંસા. બીજી વાત કરી કે ધ્યાન યોગ એ આ ધર્મનો સાર છે. ધ્યાન આપણે જેને ધ્યાન માનીએ છીએ, ધ્યાન તો શરીર અને મનને તંદુરસ્ત કરનાર છે. અહીંયા આત્માની વાત કરે છે કે જે ધ્યાન તમને આર્ત અને રૌદ્રમાંથી હટાવીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં લઈ જાય તે ધ્યાન યોગ. અત્યારે આપણો એ વિષય નથી કે ધ્યાન યોગની વિશદ છણાવટ કરીએ, કેમ કે ધ્યાન યોગ બહુ મહત્વનો વિષય છે. આર્ત ધ્યાન કોને કહેવાય, રૌદ્ર ધ્યાન કોને કહેવાય એ આપણે સમજ્યા નથી. ધર્મધ્યાનની વાત કરીએ છીએ પણ ધર્મધ્યાન કોને કહેવાય એની આપણને ગતાગમ નથી, અને શુક્લ ધ્યાન વિશે તો આપણને સમજ પણ નથી. શુક્લ ધ્યાન વિશે આપણે અહીંયા પૂછીએ કે ભાઈ શુક્લ ધ્યાન કોને કહેવાય, ઉર્વશીબેન કોઈ પૂછે તો શું કહીએ આપણે? જવાબ આપવા માટે આપણે વિચાર કરવો પડે છે. જે સીધું મોક્ષમાં પહોંચાડનાર છે એ ધ્યાનનો આપણને અનુભવ નથી. એટલું જ નહીં પણ આર્ત ધ્યાન વિશે પૂછવામાં આવે તો પણ આપણને ખબર નથી. આર્ત ધ્યાન કરીએ છીએ પણ આર્ત ધ્યાન કોને કહેવાય એ પણ સમજ નથી. અહીંયા આ દત્તમુનિ પેલા યુવરાજને કહે છે કે બીજું જે આ સાર છે, જૈન ધર્મ એમ કહે છે કે આર્ત અને રૌદ્રમાંથી નીકળી અને ધર્મ અને શુક્લ ધ્યાન તરફ જવું, એનો આચરણ કરવું, તે ખરેખર કરવા યોગ્ય છે. ત્રીજી વાત કરે છે કે આવું એમને નહીં થઈ જાય, આ તમારે ધ્યાન માર્ગે જવું હશે તો રાગ અને દ્વેષ ઓછા કરવા પડશે. એટલે ત્રીજો સાર કહ્યું કે આ ધર્મ તમને ઉપદેશ આપે છે રાગ અને દ્વેષ ઓછા કરવા. જેટલા તમે રાગ અને દ્વેષ ઓછા કરતા જશો તેટલા જ તમે વધુ સુખ અને શાંતિનો અનુભવ કરતા જશો. અને છેલ્લે કહે છે, ચોથી વાત કરે છે,
આખા ધર્મનો સાર એ છે કે સાધર્મિકની ભક્તિ કરવી.
મારો સાધર્મિક જ્ઞાની કેવી રીતે બને, મારો સાધર્મિક સ્વાધ્યાય કેવી રીતે કરે, મારો સાધર્મિક ભક્તિ કેવી રીતે કરે, એનું મનની અંદર સતત ચિંતન હોય.
લોકોને જે કહેવું હોય તે કહે, પણ મારું કર્તવ્ય શું છે, હું કઈ પામ્યો છું તો એ બીજાને આપું,
વિનિયોગ કરવો, મારા થકી બીજાને પણ મળે, હું કઈક નિમિત્ત બનું.
મનોજભાઈ પૈસા લઈ જશો નહીં જઈ શકે, આપણો આ સૌનો અનુભવ છે, તો એનો સદુપયોગ.
એક ટકો, બે ટકા, પાંચ ટકા
કે મારા ભાઈઓ, મારો સંઘ, મારું સેન્ટર એ કંઈક પામે
અને એનો માર્ગ પછી આ હતું તો આપણને આ નિમિત્ત મળ્યું, તો હવે આ નિમિત્ત મળ્યું છે તો બીજા એની અંદર જોડાય. એમણે એમ કહ્યું કે આ ચાર બાબતો છે, આ ચાર બાબતો આ ધર્મનો સાર છે. હવે આ યુવરાજ વિચાર કરે છે કે આ ચારમાંથી કઈ બાબત મારે આચરણ કરી, અને આ ચારમાં જ આખો ધર્મ કેવી રીતે આવ્યો. આમાં તો ક્યાંય કહ્યું નહીં કે વિતરાગ દેવની પૂજા કરવી એ ધર્મ છે, પૂજા કરવી એ ધર્મ છે, પૂજાનો ભણાવવા એ ધર્મ છે, એવું કઈ કહ્યું નહીં. કહ્યું શું કે રાગ અને દ્વેષને ઓછા કરવા એ ધર્મ છે. તો એ રાગ અને દ્વેષ કેવી રીતે ઓછા થાય એની સમજ અહીંયા આપણને પ્રસન્ન રતિકાર આપે છે ઉમા સ્વાતીજી, કે રાગ અને દ્વેષ એના જુદા જુદા સ્વરૂપો છે. રાગના ઘણા બધા સ્વરૂપ છે, દ્વેષના ઘણા બધા સ્વરૂપ છે. એ બધા જુદા જુદા સ્વરૂપને સમજીએ તો રાગ બરાબર સમજાઈ જાય. આપણે માત્ર એટલું માનીએ છીએ કે કોઈ વસ્તુ આપણને ગમી જાય અને એને પકડી રાખીએ એટલો જ રાગ છે,
તો કહે છે કે એ રાગ એટલો સીધો સાધો નથી કે સરળતાથી સમજાઈ જાય, એ તો બહુ અટપટો છે. એને સમજવા માટે બહુ જાગૃત થવાની જરૂર છે.
સંગમ દેવે ભગવાન ઉપર ઉપસર્ગો શરૂ કર્યા છે.
શું કરે, કેટલા ઉપસર્ગ કર્યા છે,
છેલ્લી રાતમાં કેટલા ઉપસર્ગો કર્યા છે,
20 ઉપસર્ગો
છેલ્લી રાત. હવે થાક્યો છે, જવું છે પાછા, એટલે 20 એવા ઉપસર્ગો. ઉપસર્ગ એટલે દુઃખ આપવું, એ દુઃખ એટલું બધું આપ્યું, આપવાનું એને શરૂ કર્યું છે. એની પાછળનો એક જ ભાવ છે કે આમનું ધ્યાન વિચલિત થઈ જાય. વિચલિત કરવા માટેના પ્રયાસ કરી રહ્યો છે. એટલે પહેલા પથ્થર માર્યા છે, ધૂળ ઉડાડી છે, ઝેપા માર્યા છે, પશુઓની ત્રાડ નખાવડાઈ છે કે ભાઈ સિંહની ત્રાડ, વાઘની ગર્જના, પશુ આમ ખાવ ખાવ કરતા આમ રુદન કરતા હોય, માણસ ડરી જાય એવો અવાજ, પણ ભગવાનના ધ્યાનમાં કઈ વિચલિતતા નથી આવી. પરમાત્માની ભક્તિ અને આત્મજ્ઞાન આ બે વસ્તુ એ કેવી રીતે આવે છે, ક્યાંથી આવે, એનો પહેલો પગથિયું શું છે, એની શરૂઆત ક્યાંથી થાય છે. સેવન કારણ પહેલી ભૂમિકા, સેવન અહીંયા સેવા, સેવા ધર્મની સેવા, પરમાત્માની સેવા, માર્ગની સેવા, એની પહેલી ભૂમિકા, એનો પહેલું પગથિયું, એનું પહેલું સ્ટાન્ડર્ડ. એટલે કે બાળક જેમ ભણતો જાય, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એમ કરતા કરતા આગળ વધતો જાય છે. તો કહે છે કે પહેલું પગથિયું છે અભય, નિર્ભયતા. અંદરથી નિર્ભયનો ભાવ ના આવે,
तो मार्ग में आगल नहीं बती सकता।
धर्म करवो तमने
के आम कहसे नौकर वाली आत्मा लाइन बेसिस तो लोग एम कहसे कि आ बहु मोटा भगत थी गया
ये डर अंदर उभो थाय तो कह रही ते आसन ऊपर बैसी ने जाप करी नहीं सको। तमे स्वाध्याय में आओ ने लोग तमने एम कहसे एवं डर हो लोग एम कहसे कि आ तो आम करवा मंडिया ने केम करवा मंडिया
तो स्वाध्याय में आवानु मन पण मंद पड़ी जशे।
निर्भयता थी तमे प्रवेश करो अने ज्यारे तमे अंदर थी शांति नो अनुभव करो त्यारे लोकोने एम थाय के आ तो बहु आनंद मां छे गमे तेवी परिस्थिति आवी पण ए
दग्यानी हसमती ना छे जे दवा थी लाखों डॉलर थी के बीजा क्या थी कई कोई पण रीते मिली सके एम नथी।
बीजी बात करे थी कि अद्वेष सेवानी बीजी भूमिका सेवानी जे पहली भूमिका नी अंदर बीजो तबक्को छे अद्वेष नो कोई ना पण प्रत्ये द्वेष न रहेवो जोईए अने द्वेष करे न रहे के राग न होय तो राग आव्यो नथी के द्वेष आव्यो नथी ज्यां ज्यां राग आव्यो त्यां त्यां द्वेष। तमने एक वस्तु गमी थे तो जगत की बीजी अनेक वस्तुओं ने तमे तिरस्कार शुरू कर दीदो। तमने एक घड़ियाल गमी जाए तो ए मेक सीवाय बीजी अनेक अनेक घड़ियालों प्रत्ये द्वेष पैदा कर दीदो। राग ए द्वेष नु कारण बनी जाए। लाओत्से जे बहु मोटो चिंतक थी गयो चाइना में એની પાસે એક દિવસ બધા લોકો આવ્યા મેં કીધું કે ભાઈ અમે તો આપની જે ફિલોસોફી છે જે તત્વજ્ઞાન છે એનાથી બહુ ખુશ થયા છીએ। તમે ઘણા બધાનું કલ્યાણ કર્યું છે તમારી ફિલોસોફી દ્વારા તમારા તત્વજ્ઞાન દ્વારા તમારું આ જે જ્ઞાન છે એનાથી ઘણા બધાના દુઃખો દૂર થયા છે
અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ। તો એને બહુ હાથ જોડીને વિનમ્ર ભાવે કીધું કે મને સન્માનની અપેક્ષા નથી પણ કે ના અમારે તો કરવું જ છે તમને ના પાડે છે
એટલે પૂછે છે બધા કે તમે નામ કેમ પાડો છો તો કે આ સન્માન છે ને એ જ તિરસ્કારનું કારણ બનવાનું છે। આજે તમે માળા પહેરાવો છો કાલે મને ગાળો પણ દેશો તમારી ઈચ્છા પ્રમાણે હું કઈ નહીં બોલું
તો તમે કહેશો કે આ તમે કામ હોય છે
આ તો આવું છે એટલે કે મને એ રાગમાં ફસાવું નહીં મારે એ રાગમાં ફસાવું નથી જેથી મને તિરસ્કાર થાય લોકો ઉપર। એટલે અહીંયા રાગને સમજાવવાની વાત કરે છે જે પ્રથમ રતિકાર ઉમાસ્વાતી રાગને આટલું બધો વિસ્તારથી સમજાવવાની કોશિશ કરી રહ્યા છે એના કારણે કરી રહ્યા છે કે આ રાગ એક તો સમજવો અઘરો છે રાગ પ્રત્યેનો આપણો ઘનિષ્ઠ સંબંધ છે એટલે સમજાતો નથી કોને રાગ કહેવો રાગ ક્યાંથી શરૂ થાય છે ખબર નથી પડતી જયારે એના ફળો ચાખીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ રાગ આવો છે પણ એનું મૂળ બિંદુ એનું આરંભ બિંદુ જો સમજાઈ જાય જે સમયે એક ઘડિયાળને તમે જોઈ તો એ સમયે આ ઘડિયાળ મૂલ્યવાન છે આ પહેરીશ તો મારી આબરૂ વધશે આ પહેરીશ તો બધા લોકો મને પૂછશે કે ક્યાંથી લાવ્યા કઈ છે શું છે આ એક વસ્તુની આપણે દ્રષ્ટાંત તરીકે વાત કરીએ છીએ એવી બધી જ વસ્તુઓ કે કપડું તમે લઈને આવો છો ત્યારે તમારી અપેક્ષા તમારી જાતને ઢાંકવા માટે નથી લાવતા તમે તમે જગતને દેખાડવા માંગો છો અને જગતને દેખાડવું એટલે આત્માથી દૂર થઈ જવું જે બહારનું પરને પ્રવૃત્તિ શું બને છે મનોજભાઈ એ આપણે સમજવાનું છે કે આપણી પ્રવૃત્તિ જગતને સારું દેખાડવા માટેની છે પોતાને સારું લાગે એવું કશું નથી કરતા જગતને સારું શું લાગે છે તમે કપડાં પહેરો એટલે પહેલું પૂછો છો કે હું કેવો દેખાઉં છું પણ તમારી જાતને પૂછો તો હું કેવો છું. પૂછો તમે કે ભાઈ જો તમારા વિચાર તમારી બાજુવાળા તમારી બાજુમાં બેઠેલાને ખબર પડતી હોય તો બાજુમાં બેસે ખરું કોઈ? કેમ નહીં? સારું છે, આટલી નિષ્ઠાપૂર્વક તમે બોલો છો. કહેવાનો મતલબ એ છે કે અંદર તો કચરો ભર્યો છે, કેટલો બધો કચરો ભર્યો છે. એ શરૂ ક્યાંથી થયો એ સમજાવું છું કે શરૂ થયો છે રાગમાંથી, કચરો ઉભો થયો. એ શરૂ થયો છે ઈચ્છાઓમાંથી, એ શરૂ થયો છે કામનાઓમાંથી. જે દિવસે રાગ થયો એ દિવસથી આ બધા અંદર આવવાનું શરૂ થઈ ગયું. રાગ એકલો રાગ રૂપે નથી રહેતો, રાગ તો બીજા બધા ઘણાને ખેંચીને લાવે છે અને ઘણા બધાથી દૂર કરી દે છે, આત્મિક સંપત્તિથી દૂર કરી દે છે, સ્વના અનુભવથી દૂર કરી દે છે. એક દિવસ એક રાતની અંદર મરણાંત કષ્ટ આપનાર એ સંગમદેવની ઈચ્છા એક જ છે કે આમનું ધ્યાન વિચલિત કરી દઉં. ભગવાનનું ધ્યાન વિચલિત નથી થતું. હવે અહીંયા આપણે સમજો, એક બાજુ ઉત્સર્ગ આપનાર દુઃખ આપનાર હઠ લઈને બેઠો છે કે આમને હું ગમે તેમ કરીને વિચલિત કરી દઉં, અને ધ્યાન કરનાર યોગી ધ્યાની એવું નક્કી કરીને બેઠા છે કે મારું ધ્યાન વિચલિત થવું જોઈએ નહીં, ઘટવું જોઈએ નહીં, ફોકસ થઈ ગયું છે એક જગ્યાએ ધ્યાન. શું થયું છે મહેન્દ્રભાઈ? સ્થિર થઈ ગયું છે. ક્યાં સ્થિર થયું છે? આત્મામાં સ્થિર થયું છે. બીજું ક્યાં સ્થિર થયું છે? કે પૂતગલોમાં સ્થિર થયું છે, પૂતગલોના સ્વભાવમાં સ્થિર થયું છે. એ વિચાર કરે છે કે પૂતગલોનો સ્વભાવ કેવો છે? પૂરણ ગલન સ્વભાવ વાળો છે. જો પૂરણ આ દેશ એ પૂતગલ વાળો છે તો મારા ઉપર જે ઉપસર્ગો કરે છે મારા ઉપર નથી થઈ રહ્યા, કોના ઉપર થઈ રહ્યા છે? પૂતગલ ઉપર થઈ રહ્યા. પૂતગલનો તો આ સ્વભાવ છે, આમાં નવું શું કરે છે? જે દિવસે પહેલો ઉપસર્ગ થયો હતો, દીક્ષા લીધી અને પહેલો ઉપસર્ગ મહાવીર સ્વામીને થયો ગોવાળિયાનો, તે દિવસે ઇન્દ્રો આવ્યા છે. બહુ સૂચક ઘટના છે, બહુ મહત્વની ઘટના છે કે પરમાત્માનું પુણ્ય એટલું બધું પ્રબળ છે કે દૈવ તત્વ પણ એમને સહાય કરવા માટે તત્પર છે. આપણે એટલા બધા મનથી અને કાર્યોથી અને એટલા વિચારોથી એટલા ગંદા થઈ ચૂક્યા છે કે આપણને સહાય કરવા માટે આપણો છગો પણ તૈયાર નથી, પરમાર્થ કરતા નથી, સત્ય બોલતા નથી, દંભ છોડતા નથી, ક્રોધથી મુક્ત થતા નથી. દેવોની વાત તો છોડો, પણ માનવ માનવની આપણે સહાય નથી લઈ શકતા. આપણા મનની અંદર ઉત્પન્ન થતા વિચારોનું પરિણામ છે. તો દેવ આવીને એમ કહે છે કે ભગવાન હું તમારી સેવા કરવા માટે સતત સાથે રહેવા ઈચ્છું છું, આપ આજ્ઞા કરો. આપની આજ્ઞા વગર રહેવાય નહીં મારાથી, આજ્ઞા કરો એટલે હું રહું અહીંયા તમારી સાથે. 12.5 વર્ષનો સમય બહુ ભયંકર રીતે પસાર થવાનો છે. ભગવાન એમ કહે છે કે ભાઈ તારી વાત સાચી છે, પણ મને તું એક વાત કહે કે કર્મ કોણે બાંધ્યા છે? કર્મનો સ્વભાવ છે કે જેને બાંધ્યા હોય એને ભોગવવા પડે. મેં બાંધ્યા છે, મારે ભોગવવા પડશે. તું મને આજે બચાવીશ, કાલે અને એ મેં બાંધ્યા છે. એનું કારણ હતું પેલી રાગની દશા, દ્વેષ, રાગમાંથી ઉત્પન્ન થયેલા દ્વેષના કારણે. એટલે મારે એનાથી મુક્ત થવું છે.
અને એ દશા જે પેલા સંગમમાં 20 ઉપસર્ગો થયા ત્યારે આ વાત આવી.
બરાબર,
એક પછી એક ઉપસર્ગો કરતો જાય છે. ભગવાન ઉદ્ગલના સ્વરૂપની અંદર અને આત્માના સ્વરૂપની અંદર એમાં જ લીન છે, એના સિવાયની બીજી કોઈ અન્ય વિચારણા નથી અને એના કારણે વિચલિત થતા નથી. બહુ સુંદર વાત કરી છે. આ રાગ દ્વેષની જે માયાજાળ છે એ સમજવા માટે આ અને આની પછીનો શ્લોક એ બહુ મહત્વના શ્લોક છે, કે ભાઈ આ બે શ્લોક બરાબર સમજાઈ જાય તો રાગ દ્વેષની માયાજાળમાં મુક્ત થઈ જશે. હવે આ બધું થયું ત્યારે પેલો સંગમ ધીરે 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 હારવા માંડ્યો, થાકવા માંડ્યો, કંટાળવા લાગ્યો કે આ બહુ વિચિત્ર સ્થિતિ છે, કે હું તો ભયંકરમાં ભયંકર દુઃખ આપું છું પણ દુઃખી થતા નથી. જે દિવસે આપણને આપણા કર્મનો અને આત્માનો બોધ થઈ જાય છે તે સમયે કોઈ મને હેરાન કરે છે એવો ભાવ આવતો જ નથી, કોઈ મને હેરાન કરે છે એવો ભાવ ના આવે તો એના પ્રત્યે દ્વેષ નથી જન્મતો, અને દ્વેષ ના જન્મે તો વિચલિત થતા નથી. વિચલિત થવાનું કારણ છે કે આપણને કોઈ હેરાન કરી રહ્યો છે એવો ભાવ. એટલે આગમ શાસ્ત્રની અંદર એમ કીધું કે સમાએ તેહાએ કરીબ ભયંતો, કે તમે ક્ષમતાની અંદર સ્થિર થઈ ગયા હો, તમારું મન હવે ક્ષમતાની અંદર સ્થિર થઈ ગયું છે, તમને સામાન્ય ઘટનાઓથી બહુ પરેશાની થતી નથી. પહેલા તો આપણે નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જતા હતા, પહેલા તો નાની નાની બાબતોમાં આપણને મનની અંદર ઓછું આવી જતું હતું, પણ સમજ કેળવાઈ, સ્વાધ્યાય વધ્યો, જીવનની અંદર સુંદર વિચારોને સ્થાન આપ્યું, મનની ક્ષમતા વધી, વિચારો નિર્મળ થયા અને ક્ષમતા ભાવ આવી ગયો. સમાએ તેહાએ કરીબ ભયંતો, એટલે કે ક્ષમતા ભાવની અંદર તમે રહેતા હો તો પણ કોઈક એવી દુઃખદ ઘટના બની જાય, કોઈક એવો વિકટ પ્રસંગ બની જાય તો મન તો વિચલિત થવાનું છે. સમાએ તેહાએ પરિભયંતો સિયા મણો નિષ્કરહી બહિદા, આટલું તમે શીખ્યા પછી પણ, એટલે કે એવું સમજી લીધું કે નિજમાં નિજ બુદ્ધિ આવી ગઈ, શું થઈ ગયું, પણ મન તો હવે બહારના ઉપસર્ગો નથી રહ્યા, હવે પોતાના ઉપસર્ગો નડવા માંડ્યા છે, મન હવે પરેશાન કરે છે. ભાઈ બધા ફરી આવ્યા એટલે શું કે પાંચ ભાઈઓ હોય, પાંચેય અમેરિકામાં રહેતા હોય, ચાર ભાઈઓ અને ચાર ભાઈઓની પત્નીઓ બધી અલાસ્કા દઈ આવી હોય કે સ્વિટરલેન્ડ દઈ આવી કે ઓસ્ટ્રેલિયા દઈ આવી, તમે જ રહી ગયા હો, તમે એમ કહેતા હો કે હવે જવાની જરૂર શું છે, અહીંયા જ મારે તો આત્મામાં જ સ્વિટરલેન્ડ છે અને આત્મામાં જ અલાસ્કા છે. પત્ની તમને કહેશે કે ભાઈ આપણે તો જવું જ છે, બધા જયારે અમને વાત કરે ત્યારે બધા પૂછ કે કરે છે આ સરસ છે ને પેલું સરસ છે, ચલો એકવાર જઈએ, જવું પડે કે નહીં તમારે, જવું જ પડે. સમાએ તેહાએ પરિવહન તો સિયા મણો નિસ્તરહી બહિદા, ક્યારેક આવો પ્રસંગ આવી જાય કોઈકના પ્રત્યેના રાગને કારણે, કોઈક વાર મનની અંદર એમ થઈ જાય કે હું રહી ગયો છું એવા ભાવના કારણે, કોઈક વાર એમ થાય કે બધા જઈ આવ્યા ચલો હું જોઈ આવું, ક્યાં સામાયિક કરીશ, અહીંયા કરું છું ને એવું ક્યાં કરીશ, આપણું મન તો મજાનું જ છે ને, એ તો આવા તર્ક કરી નાખે, ક્રુઝમાં પણ હું સામાયિક કરીશ કે થાય કે નહીં મનાવું, તો કહેશે કે એ તો મનની ચાલાકી છે તમને અહીંયાથી બહાર કાઢવા દે, ક્યાં સ્વમાંથી નિજમાંથી હટાવીને પરમા લઈ જવાની આ મનની ચાલબાજી છે, સમાએ તેહાએ પરિવયંતો સિયા મણો નિશ્વરય બહિતા બહાર બહાર મન ખેંચી જાય છે, જવું નથી પણ ખેંચે છે ખેંચે છે. તો એ વખતે શું કરવું? હવે આ તો બહુ મોટી વાત થઈ ગઈ. તમે સુઈ ગયા, બધા ઘરમાં સુઈ ગયા હોય, શાંતિ થઈ ગઈ હોય, અને એ વખતે તમને ઊંઘ ના આવતી હોય, જવું કે ના જવું, જવું કે ના જવું, તમે શું વિચારો કે આટલા વર્ષો મારી સેવા કરી છે, મારું કયું કર્યું છે, મને કવડાવ્યું છે, પીવડાવ્યું, મારા દુઃખે દુઃખી થયા છે, મારા સુખે સુખી થયા છે, લાવ જઈ આવું, એક વાર જઈ આવું, થાય કે નહીં મહેન્દ્રભાઈ? હા, સિયા મણો નિશ્ચર ઈ બહિધા મન છે તમને બહાર ખેંચવાનો પ્રયાસ કરશે ત્યારે શું કરવું? તો કહે છે કે નશામહમ નાપી અહમ પીતી છે, આ મારું નથી ને હું એનો નથી, આ જોઈશ તોય કઈ બહુ પરિસ્થિતિ પલટાઈ નથી જવાની, અને નહીં જોઉં તો કઈ બહુ ફરક નથી પડી જવાનો. જોઈ આવ્યા પછી પછી શું? એટલે કહે છે કે નશામ અહમ નાપી અહમ પીતી છે, એ સમયે એ જ ભાવ ભાવો કે એ મારું નથી હું એનો નથી, તો મન સ્થિર રહેશે. નહીં તો આજે અલાસ્કા આવ્યું છે, કાલે ઓસ્ટ્રેલિયા આવશે, ને પરમ દિવસે ન્યુઝીલેન્ડ આવશે, ને પછી રશિયા આવશે, ને પછી જાપાન આવશે. એક ચિત્ર પડ્યું, એ ચિત્ર શું કરશે? એ તો મોટું મોટું જ કરતો જશે. એટલે અહીંયા કીધું પહેલું કે ઈચ્છા એ રાગ છે. આવી ઈચ્છા થઈ પછી કોઈ આવે ત્યારે તમે કે કહેવા માંડો કે હા ભાઈ, હું અલાસ્કા ખરેખર બહુ નેચરલી બહુ શ્રેષ્ઠ છે, અહીંયા એવી બ્યુટી નથી, આપણે બધું અહીંયા બગાડી નાખ્યું છે, એ સારું છે. જે ઈચ્છા પેદા થઈ એને રાગ પેદા કર્યો, રાગ પેદા કર્યો એટલે અનુમોદના શરૂ થઈ, અનુમોદના શરૂ થઈ એટલે આત્મામાંથી બહાર નીકળી ગયા. સિયા મણો નિશ્ચર ઈ બહિદા નશામ અહમ નાપી અહમ પીતી છે એવમ વિનય જરાગમ. એમ કહે છે કે આવું વિચાર કરીને પોતાના રાગને શાંત કરવો જોઈએ, નહીં તો આ રાગની રમતો ચાલ્યા જ કરવાની. બહુ સૂક્ષ્મ રમતો છે, એ સમજાય તેને સમજાય, નહીં તો એમ જ લાગે કે આ દુનિયામાં આપણે છીએ, અનુકૂળતા છે, બધું છે, તો શું કામ ના જવું? જલસા કરો અને ધર્મ કરો, બે સાથે થતું હોય તો અતિ ઉત્તમ. કે આપણે તો બે કરી શકીએ છીએ, બીજા નથી કરી શકતા, એટલે બૂમો પાડે છે. કહે છે કે ના, આવું કરવાથી મન ધીરે ધીરે તમારા હાથમાંથી છટકી જશે. આ ઈચ્છા થઈ એટલે રાગ આવ્યો, એટલે પહેલો રાગનો પર્યાય મૂક્યો કે ઈચ્છા એ રાગ છે, અને એમાં ફસાયા એટલે રાગનું ક્ષેત્ર મોટું થતું જશે. પહેલી જે ક્ષણ છે, જે ઈચ્છા થઈ છે, કેટલી સામાન્ય ક્ષણ હોય છે. અને તમે એ વખતે એમ કીધું કે સારું વિચારીશું, એટલે પત્ની શું બીજા દિવસે સવારે શું વિચાર્યું? સારું, હું જવાબ આપીશ તમને. કલાકે કલાકે મેઇલ ચેક કરે, જવાબ આવ્યો કે નહીં, આવ્યો કે નહીં, આવ્યો કે નહીં, વોટ્સઅપ આવ્યો કે નહીં, થાય કે નહીં. આ ઈચ્છા છે, અને ઈચ્છાનું આ ક્ષેત્ર જે વધતું જાય. આ તો આપણે એક ફરવાની વાત કરી, કેમ કે સમજવામાં સરળ પડે એટલે. પણ એક વસ્તુ આપણે ટીવીમાં જોઈ, જે આપણે પહેલી વાર જોઈ રહ્યા છે, એમાંથી ઈચ્છા જન્માવી, અને પછી જે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખતું હોય, પહેલામાં પહેલા લઈ આવતો હોય, એને ફોન કરી કે ભાઈ પેલું ટીવીમાં આવે છે, તમે કઈ જોયું છે, વાપર્યું છે? તો કે હા, અહીંયા ચા મોલમાં છે. એટલે તમે તમારું જે શોપિંગ લિસ્ટ હોય એમાં સૌથી પહેલું શું મૂકો? કે ત્યાં જવું છે. આ ઈચ્છાની રમતો શરૂ થઈ ગઈ. પછી શેની રમત? રાગની રમતો. એનો શું બહુ સુંદર દ્રષ્ટાંત આપણે જો સમજવું હોય આપણા અનુભવોને આધારે, તો એ છે કે તમે જે સમયે યુવાનીની અંદર ઘર વસાવવાની શરૂઆત કરો છો અને આ લાવું તે લાવું ફલાણું લાવું એમ કરતા કરતા 15-20 વર્ષમાં તમે ઘરને શું બનાવી દો છો? વખાર બનાવી દો, વખાર બનાવી દો છો. અને બાળકો બધા ભણવા જતા રહે, તમે અને તમારા પત્ની બે જ જણ ઘરમાં એકલા હો, ક્ષણે ક્ષણ તમને એકલતા આમ સતાવી રહી હોય ત્યારે શું થાય છે? આ તો બધું બંધન છે કે આ સાચવવું અઘરું છે. હવે છોડો આમાંથી. જે સમય આપણે રાગમાં અને ઈચ્છાઓની અંદર ફસાયેલા હતા તે સમય આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ, એક નહીં બે હોવું જોઈએ, બે નહીં ચાર હોવું જોઈએ. એક હજુ પણ સમજી શકાય છે કે એક આવશ્યકતા છે, બે છે એ મોહ છે, ત્રણ છે એ આસક્તિ છે, અને પછી તો એનો અંત જ નથી. ઉમા સ્વાતીજીને જે સમજાવવું છે એ સમજાવવું છે કે આ શરૂઆત તો ત્યાંથી થઈ ગઈ છે. શરૂઆત બહાર ભમવાની ત્યાંથી થઈ ગઈ છે. ઈચ્છા થઈ એમાંથી શરૂ થઈ ગયું. કે પહેલી ક્ષણે ઈચ્છાને જો કાબુમાં રાખીએ તો એ 50 વર્ષ પછી, એટલે કે 50 વર્ષની ઉંમરે જયારે તમે 15-20 વર્ષ વિતાવી લીધા હોય ત્યારે તમને એ સમજાય કે આ બધું તો બંધન છે. એ પહેલી ક્ષણે સમજાયું હોત કે મારે મારી રીતે જીવવાનું છે, આવશ્યક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે પણ અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવાનો નથી. પરિગ્રહ ઈચ્છામાંથી જ જન્મે છે, એટલે પરિગ્રહને પણ જે મમત્વ આવ્યું એ પરિગ્રહ આ વસ્તુ મારી છે એવો બોધ શરૂઆત તો અહીંયાથી થઈ કે આ મારું છે. અને પછી એ છોડવું હોય ત્યારે કષ્ટ થાય છે, ત્યાગ નથી થતો, નથી છૂટી શકતો. કેમ કે 20-25-25 વર્ષ સુધી ઘૂંટી ઘૂંટી ઘૂંટીને એને મારું છે એવું માનીને એને શું કર્યું છે? આ મમત્વ પેદા કરી દીધું. એક સાથે આપણે બે તત્વો લઈ રહ્યા છે, ઈચ્છા અને હવે મમત્વ ઉમેર્યું એની અંદર. મમત્વ એ પણ રાગ છે કે આ મારી વસ્તુ છે, કે આ મારી વસ્તુ છે. છેલ્લી ઘડી આવી જાય શું કરશો તમે? શું લઈ જશો? નથી લઈ જઈ શકવાના એવું જાણીએ છીએ પણ સાથે પેલી રાગની પરિણતિ તો આવી જ જાય છે. અને એ પરિણતિ પાછી બીજા ભાવની અંદર ભટકાવે છે. મમત્વ જે પડ્યું છે એટલે એક બહુ મહત્વની વાત જૈન શાસન કહે છે, બહુ મહત્વની વાત કે જે છેલ્લો તમારો વિચાર હોય છે, એટલે જે છેલ્લી દેશ્યા હોય. મહેન્દ્રભાઈ સમજાય છે? સમજાય છે? છેલ્લી લેશિયા, આપણા જીવનની છેલ્લી લેશિયા જે હોય એ આવતા ભાવની પહેલી લેશિયા બની જાય. સાંભળ્યું હશે તમે બરાબર, આ કોઈ નવી વાત હું નથી કહી રહ્યો. તો છેલ્લી લેશિયા છે કે ભાઈ મને તો કેરીનો રસ બહુ ભાવે છે, તો પહેલું શું થાય કે ભાઈ જાઓ તમે કેરીમાં જ રહો, એટલે એકદમ નજીક તમને પહોંચાડી જાય. એટલે શું બનવાનું આવે? કેરીના કીડા બનવાનું આવે. છેલ્લી લેશિયા પહેલી લેશિયા બની. રાગ મમત્વ એનો પ્રારંભ ઈચ્છાથી અને ઈચ્છાથી પછી મમત્વ, મમત્વ મારું છે એ ભટકાવે છે.
એટલે કહે છે કે જયારે જયારે આ મમત્વ આવી છે ત્યારે ત્યારે તમે શું અનુભવો છો? મમત્વ છે એ વિવેક બુદ્ધિને નષ્ટ કરી દે છે. શું કરે છે? મમત્વ આવ્યો દુર્યોધનને, શું કહે છે દુર્યોધન? જાનામિ ધર્મમ ન ચાચરામિ, શું કહે છે? પણ આન્સર તો નથી. જાનામિ અધર્મમ, હું અધર્મ શું છે એ પણ જાણું છું. ન સત્ય જાણી, હું છોડી શકતો નથી. મમત્વ હતું કે મારા ભાઈઓ છે, મારું રાષ્ટ્ર છે, મારી સત્તા છે, મને મળ્યું છે, હું કોઈને એમાં ભાગ આપીશ નહીં. અને એમાંથી શું થયું? મહાભારત સર્જાયું. શ્રી કૃષ્ણ છેલ્લા પહોંચ્યા છે, બધાએ પ્રયાસ કરી લીધો છે, છેલ્લા પહોંચ્યા છે. છેલ્લા જઈને એને કહે છે કે ભાઈ તમે આ યુદ્ધ ન કરો. શું કહે છે? આ લડવા જેવું નથી. જ્યારે શ્રી કૃષ્ણ જવાના હતા આ લોકોને સમજાવવા, કૌરવોને જીભ લઈને બેઠા છે એને સમજાવવા જઈ રહ્યા છે, ત્યારે કૌરવો ખુશ થઈ ગયા છે કે આપણે ત્યાં ભગવાન આવવાના છે અને આપણે ત્યાં એમને એવી ભક્તિ કરીશું, એવી ભક્તિ કરીશું કે અંજાઈ જાય. શું વિચારે છે? અંજાઈ જાય ને આપણામાં મોહિત થઈ જાય. એટલે એક કહે છે કે ભાઈ શું કરવું? તો કે આપણે સોનાનું સિંહાસન અહીંયા મૂકીએ, નીચે સોનાનો બાજોટ મૂકીએ, એના ઉપર સોનાની થાળી મૂકીએ, સુંદર સુગંધીદાર કેસરિયા દૂધ તૈયાર કરીએ, વાતાવરણની અંદર સુગંધ ફેલાવી દઈએ, આજુબાજુ સુંદર કન્યાઓ એમને વિંજતી હોય એવી સુંદર કન્યાઓને અહીંયા તૈયાર રાખીએ, એ આવે એટલે આપણે છાંટણા એટલે ગુલાબ જળના છાંટણા કરીશું. બસ આવતા જ એમ થઈ જાય કે વાહ વાહ મારું શું બહુમાન કરીશ. તમને વ્હાઈટ હાઉસની અંદર રેડ કાર્પેટ સન્માન મળે તો શું વિચારો તમે? જીવ શું વિચારે? મહેન્દ્રભાઈ શું વિચારે? આખા અમેરિકામાં હું પહેલો જઈને છું કે મને આ સન્માન મળે, વિચારે કે નહીં જીવ? ત્યારે વિદુર કહે છે, વિદુર સૌથી બુદ્ધિશાળી છે, કહે છે કે ભાઈ તમે લોકો ભૂલ કરો છો, એ તો જાગૃત આત્મા છે, તમારું કશું ગ્રહણ નહીં કરે, આમાંથી એક પણ વસ્તુ ગ્રહણ નહીં કરે. તમારી બહુ પ્રીતિ હશે તો ખાલી જળ ગ્રહણ કરશે, એ સિવાય એનું કશું હે. એને તમે સોનાના સિંહાસન પર બેસાડો કે એને ચાંદીના સિંહાસન પર બેસાડો કે લાકડાના સિંહાસન પર બેસાડો કે માટીના સિંહાસન પર બેસાડો, એને કોઈ લેવા દેવા નથી. એટલે બધા હશે જે કે તમે શું ખબર છે કે સારી સરસ વસ્તુઓ તૈયાર રાખીએ, ભલ ભલો પાણી પાણી થઈ જાય. કૃષ્ણ આવે છે, બધું જોવે છે, પણ એને તો આ બધામાં કોઈ રસ નથી. એક જ વાત કરે છે કે ભાઈ આ યુદ્ધ કરવા જેવું નથી, યુદ્ધથી વિનાશ થશે, તમે જે મેળવવા ઈચ્છો છો તે મેળવી નહીં શકો, તમે અત્યારે રાગ અને મોહની અંદર અંધ થઈ ગયા છો, ભૂલી ગયા છો તમે તમારી સ્થિતિ, તમારી પરિસ્થિતિ. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે ઈચ્છાઓ અને મમત્વ જેવી ઉત્પન્ન થાય છે એવું વિવેક દશા ચાલી જાય છે. શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે આ જ મોટામાં મોટું મમત્વનો પ્રભાવ આપણા ઉપર છે કે આપણી વિવેક દશા ઉપર એક પાટો આવી જાય છે, એક આવરણ આવી જાય છે, આપણી વિવેક દ્રષ્ટિ છે ઢંકાઈ જાય છે. આ કોઈ એક મનુષ્યની વાત નથી, આ જગતના તમામે તમામ મનુષ્યોની વાત છે, તમામે તમામ લોકોનો આ મોહનો પ્રભાવ એ પછી મોટો હોય કે નાનો હોય, સૌના મનની અંદર આ મોહ ઉત્પન્ન થાય, મમત્વ ઉત્પન્ન થાય, એટલે એનો પ્રભાવ આવો જ જોવા મળે, કોઈ બાકાત નથી રહી શકતો. જયારે સંગમે જોયું કે હવે હું હારી રહ્યો છું, હવે હું સાચ્યો છું કે આ માણસને હલાવવો, આ માણસને વિચલિત કરવો એ મારા ગજા બહારની વાત છે, ત્યારે એકદમ એને યાદ આવ્યું કે માણસ ને ભયથી નથી ડરાવી શકાતો તો રાગથી ડરાવું. શું કહે છે? ભયથી નથી ડરાવી શકતો તો રાગથી ડરાવું. તમે અલાસ્કા જવાની ના પાડી દો કે નથી જવા એવું, પછી નખરા તો ચાલુ જ રહે, એટલે અટકી નથી જતા. શું પછી રાગ શરૂ થાય કે ભાઈ જુઓ આપણે આમ તમે કહ્યું તું મેં માની લીધું તું, આ કર્યું તું તોય માની લીધું તું, અને પછી રડવાનું શરૂ થાય. એટલે રાગના કારણે પેલું છિદ્ર પડી જાય, કાણું પડી જાય ત્યાં. તો સારું ભાઈ તું રડ નહીં, આપણે જઈશું ખરા. રાગ નો પ્રભાવ છે, મમત્વનો પ્રભાવ છે. તો પેલા એ કહે છે કે આને નહીં જીતી શકાય, એટલે એને કીધું કે મનમાં વિચાર કરે છે કે હું રાગથી જીતવાનો પ્રયાસ કરું, રાગથી એને હરાવું. એટલે એને મા બાપનું સ્વરૂપ લીધું, એને વિચાર કર્યો કે આને સૌથી વધુ કોના પ્રત્યે રાગ હતો? કે મા બાપ પ્રત્યે. કેમ કે એને નક્કી કર્યું હતું આ મહાવીરે કે જ્યાં સુધી મા બાપ જીવતા હશે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં, સંકલ્પ કર્યો હતો. એ ગુજરી ગયા પછી એમને દીક્ષા લીધી. તો એનું મા બાપનું રૂપ લઈને કલ્પાંત કરું કે આ દીકરા તે શું કર્યું. અમે અહીંયા મનુષ્ય ભાવમાં નથી જીવતા, દેવલોકમાં તો જીવીએ છીએ ને. સારું આ સ્વરૂપ જોઈને અમને દુઃખ દુઃખ થઈ જાય છે. સંગમનો આઈડિયા એવો હતો કે આવું રૂપ અને આવું કલ્પાંત કરીશ એટલે મહાવીરને એક વાર કૌતુક થશે. શું થશે? કૌતુક શું થાય? આપણા જીવનની અંદર આપણને કૌતુક શું થાય છે? લાવો જોઈ આવું, જોઈ આવું, લાવો જોઈ આવું, જોઈ લઉં. ક્યુરિયોસિટી કે લાવો આંખ ખોલીને જોઈ લઉં કે આ મા બાપ કેવા દેખાય છે, જ્યાં સ્વર્ગમાંથી આવે છે તો એક વાર તો નજર કરી લઉં. ભગવાન એ જ દ્રષ્ટિમાં લઈને છે કે આ બધી માયાજાળ છે, મારા સંબંધો હવે પૂર્ણ થઈ ગયા છે. નશામહમ નાપ્યહમ પીતી છે, હું હવે એમનો રહ્યો નથી, એ મારા રહ્યા નથી. એ અનંતની યાત્રાએ નીકળી ગયા છે, હું અનંતની યાત્રાએ નીકળેલો સાધક છું. અને આવી નાની નાની ક્ષુલ્લક બાબતોમાં જો હું વિચલિત થઈશ, નિજમાંથી નીકળીને પરમા જવાની કોશિશ કરીશ, તો મારું તો આમાંથી આ સાધનાનું અત્યાર સુધીનું ભેગું કરેલું બળ છે એ ક્ષણમાં નષ્ટ થઈ જશે. ચૂપ રહ્યા, ધ્યાનમાં મગ્ન રહ્યા, મમત્વ એને કશું કરી શકે નહીં. મમત્વના પ્રયાસો ઉભા થયા પણ એ મમત્વના પ્રયાસો એમને પરેશાન કરી શકે એમ. એ કહે છે કે આ મમત્વ જે છે એના ઉપર વિજય, કે ભાઈ વસ્તુ વગર ચાલતો નથી, વ્યવહાર જીવન જીવવા માટે વસ્તુની જરૂર પડશે, પણ વસ્તુ પ્રત્યેની મમતા છે એને આપણે જરૂર ઓછી કરી શકીએ. એક બહુ સુંદર વાત કરીને આપણે આજે તમે આમામ ના કરી, એટલે આવશે ખરું એમ ને, આવવાનું ને. તમે કરી દેવું એટલે મને સંતોષ થઈ જાય. ખેર તમે જો વિચાર કરો કે એક બહેન દીક્ષા લેવાના હોય, દીક્ષા લેવાનો હવે એનો
समय आवी गयो छे, संसारनो छेल्लो दिवस, परिवार वाळाने बधाने केटलो आनंद होय, अथवा परिवार वाळाने एवुं होय के बस आ छेल्लो दिवस छे, तो जेटलुं पण आपणी पासे छे एनाथी एने सजावीए, सुंदरमां सुंदर वस्त्र पहेरावीए, सुंदरमां सुंदर अलंकारो पहेरावीए अने भव्य रीते वरघोड़ो काढीने एने विदाय करीए छीए ने, आपणे करीए छीए के नहीं, जोयुं छे ने। पछी गुरु महाराज एने ઓઘો આપે છે, નાચે છે, ખુશ થાય છે કે મારે જે જોઈતું હતું એ મને મળ્યું, અને એ પછી તરત જ સ્નાન માટે જાય છે, બધું બધા જ અલંકારો ઉતારી દે છે। અને એક શ્વેત વસ્ત્ર ધારણ કરીને મુંડન સાથે એ મંડપ પર આવે છે, થોડા દિવસ જાય અને પરિવારમાં કોઈ આવે અને કહે કે જો મહારાજ અમે ગયા હતા ત્યાં મુંબઈ ત્રિભુવન ભીંજીમાં ગયા હતા કે કનિષ્કમાં ગયા હતા કે કલ્યાણમાં ગયા હતા ને આ નવી સરસમાં સરસ ડિઝાઇનની બંગડીઓ અને સરસમાં સરસ ડિઝાઇનના હાર લઈ આવ્યા છે તો શું કહેશે, શું કહેશે? મહેન્દ્રભાઈ ત્યાગી દીધું છે, મને આમાં કોઈ રસ નથી, તમને આ સુંદર ડિઝાઇન ગમતી હોય તો એ તમને ભલું થાવ, મને તો આમાં કોઈ રસ નથી, એક વાર ઉતારી દીધું છે, ઉતારી દીધું છે। હવે આવી આપણી જિંદગીના અનુભવો ઉપર, લગ્નની પાર્ટી હોય એ દિવસે પત્નીને પણ બહુ તીવ્ર ઈચ્છા હોય કે આજે સરસમાં સરસ દાગીના પહેરીને, સરસ વસ્ત્રો પહેરીને જઉં, બહુ સરસ રીતે પોતાની જાતને સજાવે છે, લગ્નમાં જાય છે, લોકો પણ જોઈને ખુશ થાય છે કે વાહ તમે તો બહુ સરસ દાગીના, સરસ વસ્ત્રો, સરસ મેકઅપ કરીને આવ્યા છો, બધું પતાવીને ઘરે આવે, ઘરે આવ્યા પછી રાત્રે સૂતા પહેલા શું કરે છે, શું કરીએ છીએ આપણે? બધા ઉતારી દઈએ છે, દાગીના ઉતારીને સૂવે છે ને કે દાગીના સાથે સૂઈ જાય, ઉતારે છે, એ પણ દાગીના ઉતારે છે ને પેલી દીક્ષા લેનાર સ્ત્રી પણ દાગીના ઉતારે છે, પણ એ જ જયારે દાગીના ઉતારે છે ત્યારે મમત્વને પણ ઉતારી દે છે, બીજો દાગીના ઉતારે છે પણ મમત્વને લઈને ફરે છે, એટલે બાહ્ય ત્યાગ કરતા અંદરનું જે મમત્વ છે એ ઓછું ના થાય ત્યાં સુધી રાગ ઘટતો નથી, રાગનો આ સ્વભાવ છે। અહીંયા આપણે અટકીએ છીએ, ફરી પાછા આપણે ભોજન આદિ કરી અને ફક્ત 20 મિનિટનો આપણી પાસે સમય છે, બરાબર ને? 8 વાગે છે, હા તો આપણી પાસે તો ખાસો 45 મિનિટનો સમય છે, હા એ વાત આપણે કરીએ પછી, આપણે છે ને પછી 2-3 વાત કરવાની છે એમાં હું કહીશ આપને, એને આપણે એના વિશે પણ થોડીક વાત કરીશું કે શું એનો પ્રભાવ પડે છે। Thank you.
ગયા.